આજે માયા કસાયથી રહિત આર્જવ ધર્મની આરાધનાનો છે અવસર. સામાન્યપણે આપણે આર્જવપણું, માયા, કપટ, પ્રપંચ, દગો એ બધાથી રહિતની વાત, એટલે બાહ્યના કોઈ વાણીની ક્રિયા, શરીરની ક્રિયા કે વિકલ્પ એના ઉપર જઈએ છીએ. ખરેખર એક સમ્યક સરળપણું કોને કહેવાય કે જેવું પોતાનું વસ્તુ સ્વરૂપ છે એવી જ એની પણતીની ધારા, જે છેલ્લે આપણને ગુરદેસીએ લીધું, આ ઉપાયમાં કોણ જીવ આવવાનો છે. ગુરુદેવ કોઈ લીધું ને ઘણા એમ કે વચ્ચે અમારે રાગ શુભરાગ આવી, શું છે અમારો વિષામો છે. બહુ જ સામાન્ય જીવન આમ જાણે બેસી જાય એવી વાત લાગતી હોય. એક બહુ જ સરસ એની સામે ગુરુદેવે શૂન્યાય આપ્યો, તારા સ્વભાવ સિવાય વિષામો ક્યાં છે તને? વિશ્રાંતિ તને જોવે છે, તને આકુળતા, કઈ આકુળતા, દ્વેષની કે રાગની, અશુભની કે શુભ રાગની? સામાન્યપણે આપણને એ દ્વેષાદી ભાવોમાં, ક્રોધાદીની તીવ્રતામાં આકુળતા લાગે છે, પણ માર્ગ શું છે? કસાઈની તીવ્રતા, કસાઈની મંદતા કે કસાઈનો અભાવ? અને એ જ્યાં સુધી એ ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી આવો અભિપ્રાય કે અમે એમાં ખોટું શું કરીએ છીએ, કસાઈને મંદ કરીએ એમાં ખોટું શું છે? ખોટું એ છે કે કસાઈમાં એકત્વ રાખીને તું મંદ કરવા માંગે છે એ રૂંધાયેલો કસાઈ રહેશે, અભાવ નહીં થાય ક્યારે. તો અહીંયા એક સરસ છેલ્લે વાત આપણને, હજી જો કે એ વાત આગળ લેવાના છે ગુરુજી. માર્ગમાં બે પ્રકારની ધારા છે. કઈ બે પ્રકારની ધારા છે? એકત્વ જ્યાં રાગ સાથેના છૂટી ગયું છે તે એવી એક શ્રદ્ધારૂપની ધારાની પણતીની ધારા છે, જે સમ્યક દર્શન થતા એક નિરંતર ધારા પ્રવાહે રહેતું હોય છે. એ ધારા પ્રગટ થયા પછી એક ચારિત્ર સંબંધી ઉપયોગની સ્થિરતા, એ પણ એક ધારા પ્રવાહ છે. કળશ આપણી પાસે ત્રણ નંબરનો છે સમયસારનો, જેમ ગુરુદેવશ્રી એક પહેલા નંબરના કળશમાં લીધી ને ચાર વાત લઈ લીધી હતી ને, ભાવાય, પછી એ પદાર્થ લીધો તો એનો ગુણ શું છે? ભાવાય. અને તો પ્રાપ્ત કેમ થાય? સ્વાનુભૂત્યા ચકાસ્તે, અને તો એનું ફળ છે. અને સર્વ ભાવાંતર છીતે એ શું છે? જે અહીંયા ચાલે છે ઉપેય ચાલે છે. એવી જ રીતે એક ત્રીજા નંબરના કળશમાં ગુરુદેવ નિરંતર એક શબ્દ લીધો, નિરંતર. કોણ છે નિરંતર? એમાં ત્રણ રીતે નિરંતર લીધી. નિરંતર ધારા રૂપે છે, એનાથી ભિન્નતાની જે નિર્મળતા પ્રગટ થઈ છે એ પણ અત્યારના ધારા પ્રવાહ રૂપે છે. અને હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું એ પણ ધારા પ્રવાહ છે. ત્રણેય નિરંતર છે ને, એમાં ફરક શું છે? મુનિરાજની અથવા તો અહીંયા સાધક કોઈ પણ લઈએ, એની એક નિરંતર ધારા શું છે? એમને કોઈ અસ્થિરતાના રાગની ધારા ક્યારેક ન હોય તો પછી પૂર્ણ વિતરાગ થઈ જવા જોઈએ. અને સાધક જ દેખાડે છે કે સાધકપણું પણ છે અને અલ્પ બાધકપણું પણ છે. તો બાધકપણાની પણ ધારા છે, સાધકપણાની પણ ધારા છે, બે પર્યાયની વાત. અને એ સાથે હું કેવો છું? શુદ્ધ ચિન્ માત્ર મૂર્તિ છું. એમે કહીને ગુરુદેવ સુસિદ્ધ કર્યું ત્રણ ધારા નિરંતર. એક ધારા અનાદિની ધારા છે, અંત થવાની છે. એક ધારા સાદી શરૂઆત થઈ છે, અનંતકાળ રહેવાની છે. અને બે થી રહીત હું અનાદિ અનંત ધારા પ્રવાહ. કારણ કે એટલા માટે છે નિરંતર જે અમારી આ ધારા છે કેવી થયો, અમે મોહ રહીત થઈએ, અમારી પરમ વિશુદ્ધિ થાવ, એમ શબ્દ છે ને એમાં, કે અમે આ કલ્માસિત છે એમાં સમયસારમાં તો છે, આમાંય પણ છે, એ જોવું હોય તો જોઈ લઈએ. થોડોક ત્રીજો કળશ છે આમાં, એમાં ચોથું પાનું જોઈએ આપણે કલષ્ટિકામાં, એમાં ઉપરથી છઠ્ઠી સાતમી છે. અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માસિતાયમ, નિરંતર પરેપણે અનાદિ સંતાન રૂપે વિષય કસાયાદિરૂપ અશુદ્ધ ચેતના તે સા. એવું ક્યારથી છે? અવિર અનાદિ નિરંતરપણે, અનાદિ તો જે ત્રણ જે અત્યારના નિરંતર વહે છે એમાં આઈ જે કલમાસિત એટલે અશુદ્ધતા મોહની છે એ કેવી કહે છે? અસ્થિરતાનો દર્શનમાં ગયો છે, પણ ચારિત્રમોનો પણ કેવો છે? અનાદિનો. એ પણ કેવો છે? અનાદિનો છે. હવે કેવો છે? અંત થવાનો છે. અને એની સામે શબ્દ બીજું કેવું છે? અહીંયા શબ્દ લઈએ છીએ એમાં પરમ વિશુદ્ધિ ત્રીજા પાને છેલ્લે લઈને મને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ એનું વિવરણ કે પરમ સર્વોત્કૃષ્ટ નિર્મલતા એ થાવો. એનો અર્થ શું થયો? પરમ વિશુદ્ધિ એટલે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટપણે થાવ. એનો અર્થ શું થયો? કે અલ્પપણે શુદ્ધતા તો થઈ છે, તો એ પણ કેવી છે? એક ધારા રૂપે. પણ એ ધારાની કેવી હતી? શરૂઆત થઈ. ઓલી મોની ધારા કેવી હતી? અનાદિની અને અંત થવાનો. અને આ જે પરમ વિશુદ્ધિ અમારને પ્રગટ થાવ એ પહેલા શુદ્ધતાની ધારા પ્રગટ થઈ છે, પણ એ કેવી છે? એ હવે અનંતકાળ રહેવાની છે. અને એ બે થી રહીત હું કેવો છું? કેવો છું? હું સિન શુદ્ધ ચિન્હ માત્ર જેવો એવો છું છે. એમાં ચોથા પાને પાંચમે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ પાંચમી લાઈન રાગાદિ ઉપાધિ રહી ચૈતન્ય માત્ર સ્વભાવ જેનો એવો છું. એવો ને એવો કેવો છું? અનાદિ અનંત રહેલો. એમ અહીંયા આપણને બે ધારા છે ઉપાયમાં સાધક દશામાં. બે ધારા. કઈ બે ધારા? એક સમ્યક દર્શન પ્રગટ થતા પણતિ રૂપની ધારા તો નિરંતર છે, સવિકલ્પ દશા હો કે નિરીકલ. અને એ ધારાની જ્યાં ઉગ્રતા આવે છે એની જ્યાં વૃદ્ધિ થાય છે ત્યાં ચારિત્રમાં ઉપયોગ રૂપની નિરંતર ધારા થાય છે, અને એના ફળ સ્વરૂપે એને સાધ્ય પદની ઉપેયની એને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા શરૂઆતથી આખી વાત લઈને કે એ ધારાવાહી આપણને શરૂ થાય છે વાત ગુરુદેવસિંહ લેશે. આપણે થોડુંક આપણે આવી જઈએ. કાલે લીધું તું પહેલો જ કળશ 264 ઉપર થોડુંક લઈ લઈએ. કાલે ક્રમ અક્રમ સુધીની આપણે વાત લીધી હતી. હવે કેવી છે જીવ વસ્તુ? કેવી છે અહીંયા જીવ વસ્તુ એટલે કોની વાત લેવાની છે? શુદ્ધ નહીંના વિષયભૂત લેવી છે કે પ્રમાણના વિષયભૂત લેવાની? કારણ કે અહીંયા કોની વાત ચાલે છે? કારણ કાર્યની. તો કારણ એના માટે એક બનાસીદાસજીનું એક વચન ને કરતા પરિણામી દ્રવ્ય. જે કરતા છે જે કારણ મોક્ષનું કારણ છે તો એ કેવો છે? અહીંયા નિર્મળ પર્યાય રૂપે પરમેલો જે પ્રમાણ નહીંનો વિષય આત્મા છે એ કેવો છે? તેને શબ્દ શું આપ્યું છે? જ્ઞાન માત્ર જીવ વસ્તુ. જો ફરીથી શબ્દ શું આપ્યો છે અહીંયા? જ્ઞાન માત્ર. આજે શબ્દ આવ્યો હતો ને જ્ઞાન માત્ર આવ્યું હતું. જ્ઞાન માત્ર નિજ ભાવમ મયમ ભૂમિ સ્રયંતી આવ્યું હતું ને. ભૂમિ ઉપર ગુરુદેવસે ઘણું ભૂમિ. ભૂમિ એટલે શું? ભૂમિ. ઇમામ એટલે પ્રત્યક્ષ. આ ઇમામ શબ્દ હતો ને આ ઇમામ. અહીંયા ભૂમિ એટલે શું? ભૂમિકા. ભૂમિકા એટલે કેવા જીવની દશા હોય ત્યારે એ અહીંયા માર્ગમાં આવે છે કે જેમાં શુદ્ધ રત્નત્રય હોય છે, મોક્ષ માર્ગ છે, અને એનાથી વૃદ્ધિ કરીને પોતે આવે છે. તો અહીંયા આપણને હવે કેવું છે? જ્ઞાન માત્ર જીવ વસ્તુ એમ કહીને શું લીધું? જ્ઞાન માત્ર એકરૂપ, અને એક હોવા છતાં અનેક છે. 14 બોલમાં આવતું હતું તત અતત એક અને અનેક. તો જ્ઞાન માત્ર વસ્તુ છે પદાર્થ, તેમાં એક જ્ઞાન ગુણ જ છે. તો હવે કોણ છે તેના માટે વિસ્તાર આપે છે? ગુણ દ્રવ્ય ગુણ પર્યાય ઇત્યાદિ માંડીને હવે જે અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ અગુરુ લઘુ તો એક ચાર ક્યાં આવ્યા? સામાન્ય ગુણ. એમાં વાત તો કરી છે જીવની, પણ જીવમાં પણ સામાન્ય ગુણ હોય કે વિશેષ ગુણ હોય? બે હોય. જીવમાં સામાન્ય ગુણ હોય. આ 47 શક્તિમાં તમે તો જીવત્વ, ચિત્તિ, દસી બધું એવું. અરે ભાઈ, સામાન્ય ગુણ બધામાં ન હોય તો સામાન્ય કીધા શેના માટે? અને જો વિશેષ ગુણ ન હોય તો 6 ભેદ પડશે ક્યાંથી? એકાંતે જો સામાન્ય ગુણ હશે તો 6નો ભેદ પડશે નહીં, અને જો એવા ગુણ નહીં હોય તો સામાન્ય કહેવાશે નહીં. એક બહુ જ વિચારવા જેવું છે, દ્રવ્ય અથવા કોઈને કહીએ આ મનુષ્ય, એક મનુષ્ય શબ્દ કહેતા એક સામાન્ય પણ શું આવે? બે હાથ હોય, બે પગ હોય, બે કાન હોય, એ બધું શું આવે? સામાન્ય પણ. એવી રીતે દ્રવ્ય કીધું તો દ્રવ્યને સૂચક એવા ભાવ ક્યાં હોય? કે પદાર્થ છે, અસ્થિ ધરાવે, તો એનું કોઈ ને કોઈ પ્રયોજન કાર્ય હોય તો વસ્તુત્વ છે, અને એ ટકતું હોવા છતાં નિરંતર પરમે તો દ્રવ્ય તો ગુણ પણ છે, જ્ઞાનનું જ્ઞી. તો એક દ્રવ્યના સૂચક એવા સામાન્ય ગુણ પણ હોય છે, અને છતાં 6 ભેદ છે તો કંઈક વિશેષતા પણ હોવી જોઈએ. તો અહીંયા 4 ગુણ દેખાડા, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ. ખરેખર સામાન્ય ગુણ પણ જો વિચાર કરીએ ને તો ઘણા ઘણા આપણા શું કહેશું નિરર્થક વિકલ્પો છૂટી જશે. એક ખાલી અસ્તિત્વનો વિચાર કરીએ તો શું થશે? 24 કલાક મરણનો ભય છે, ભલે વ્યક્ત કરીએ કે ન કરીએ 24 કલાકે. અને ફરી ફરીને જ્યાં ભય છે, જ્યાં શંકા છે, ત્યાં સ્થિરતા નથી. અને એક વાર તો ઉપયોગની સ્થિરતા કરતા સમ્યક દર્શનનો જન્મ કરવો જ પડશે. સર્વપ્રથમ સમ્યક દર્શનની ઉત્પત્તિ, પછી ભલે સવિકલ દશા હોઈ શકે, પણ એની પ્રગટતા ક્યારે થશે? ઉપયોગની સ્થિરતા. પણ હજી ભયથી ચંચલિત પરિણામ હોય છે, ઉપયોગ સ્થિર રહી શકતો નથી. તો હું કહેવો છું, સદાય અસ્થિ સ્વરૂપ પદાર્થ છું તો મારે મારી રક્ષા માટે કેટલા ઉપાય કરવા પડે? સ્વયં રક્ષિત પદાર્થ છે અને બીજાને માટે શેનું છે? તેની સાથે અસ્તિત્વ સાથે બીજું શું છે? મારું હોવા પણ તો છે, પણ મારામાં શું છે? કંઈ કાર્ય નહીં થતું હોય. વસ્તુત્વ ગુણ શું દેખાડે છે? જે શક્તિના કારણે કોઈને કોઈ પ્રયોજનભૂત અર્થક્રિયા શબ્દ છે ને, અર્થક્રિયા હોય. જો એક સામાન્ય ગુણની એક એક દરેક વ્યાખ્યામાં પહેલો શબ્દ છે એનાથી શરૂ થાય છે, જે શક્તિના કારણે, અને પછી છેલ્લે શું આવે છે? તેને ગુણ કહે છે. શક્તિથી શરૂ કરીને છેલ્લે એનો અર્થ શું થયો? એક એક ગુણ એ મારી શક્તિ છે, અને એ શક્તિ છે મારા એક એક ગુણ છે. 47 શક્તિ કીધી છે, એનું વર્ણન એ કોનું છે? એટલો અર્થ એ ગુણનું વર્ણન છે, સ્વભાવનું વર્ણન છે, સ્વરૂપનું વર્ણન, ત્રિકાળી સ્વરૂપનું. તો અહીંયા વસ્તુત્વ કે મારું હોવા પણ તો છે, પણ મારે મારા કાર્યને માટે કોકની શું લેવી પડે છે? મદદ લેવી પડે છે. એક ફરીથી એ જે ગુરુદેશે લીધું ને, મને આ વચ્ચે વચ્ચે શુભરાગ આવે, એ કેવો છે? વિસામો છે, ટેકો છે, આધાર છે. એનો અર્થ તે તારા વિશ્રાંત સ્વભાવને, જેના આશ્રય અવલંબે અનાદિકથી નહીં પ્રાપ્ત થયેલ એવી વિશ્રાંતિ જેને મળે છે, એનો તું નિષેધ કરે છે. મને શુભરાગની સહાય હોય, મદદ હોય, ટેકો હોય, એનો અર્થ કે તે તારા સ્વભાવને આધારભૂત માન્યો જ નથી તેને. અને જેને સ્વભાવનો નિષેધ, એને અનંત કસાય ન થાય બીજું શું થાય? અનંત સામર્થ્ય ભરેલો તત્વ મહાન છે, એનો જો અભિપ્રાયમાં તું નિષેધ કરે છે તો અનંત કસાય ન હોય તો બીજું શું હોય છે? તો હું કહેવું છું, મારામાં પ્રયોજનભૂત કાર્ય કરવાનું શું છે? સામર્થ્ય છે, શક્તિ છે. હું નથી કરતો એ મારી જુદી વાત છે, પણ મારું પ્રયોજનભૂત કાર્ય એ નિરંતર કરવાનું સામર્થ્ય છે. અને એ રીતે વિપરીત ક્યાં પણ એક કાર્ય અર્થક્રિયા તો થઈ જ રહી છે. અને એ કેવું છે, સાથે શું છે? જાણવું એ મારું કામ છે, પ્રયોજન બધું જ્ઞાનમય છે, પણ શું થાય, આત્મા જણાતો નથી. આત્મા કેવો છે, આગળ આવશે, સૂક્ષ્મ શબ્દ આવશે, પણ આત્મા કેવો છે, અરૂપી. અરૂપી એનું નામ કહેવાય કે જે ન જણાય તેનું નામ અરૂપી, અને જે જણાય તેનું નામ, ફરીથી જે ના અભિપ્રાયમાં એ છે કે આત્મા જણાતો નથી, આત્મા જણાવા યોગ્ય નથી, એના એક સામર્થ્યને, શક્તિને, સ્વભાવનો એ નિષેધ કરે છે. અરે, સ્વભાવના નિષેધમાં સ્વભાવમય પર્યાય ક્યારે થશે તમને? હું જાણતો નથી એ મારો દોષ છે, બાકી આત્મા ન જણાઈ શકે એવું ક્યારે? અરે, ન જણાય એવો નિર્ણય કરનાર પણ એક જાણનાર તત્વ છે. આત્મા મને ન જણાય, નથી જણાતો એવો નિર્ણય કરનાર પણ કોણ છે? એક પોતે એક જાણનાર તત્વ છે. જગતમાં ન જણાય એવું કોણ વસ્તુ? કોક તો હશે, ક્યાંક તો હશે, પણ કોઈ એક જણ કે એવી જગ્યાએ અમે એકદમ દાટીને એવી મૂકી છે, અને એની ઉપર શું છે, મોટો સરસ મજાનો એટલો મોટો સ્લેબ ને મૂકી દીધું છે, કોઈને ખબર ન પડે, એટલે અંધારામાં ઊંડે ક્યાંય પણ. અરે, કોઈને નથી ખબર એ કેનાર તને તો ખબર છે ને? કોઈને ખબર નથી એમ કેનાર તને તો ખબર છે કે નહીં? ક્યારે પણ જ્ઞાન ભાવનો નિષેધ ન કરવો. એવું કોઈ જગતનું જ્ઞેય નથી કે જ્ઞાનથી છૂપું રહી શકે, અને જ્ઞાનથી છૂપું રહેતું હોય તો એને જ્ઞેય શું કામ કીધું? ક્યારે જ્ઞેય શબ્દ એને આવે છે. અહીંયા શબ્દ કયો આપ્યો? પ્રમેય. પ્રમેયની સામે કયો શબ્દ હોય? જ્ઞેયની સામે જ્ઞાન છે, તો આની સામે પ્રમાણ. પ્રમાણ ગુરુદેવ અનાથ કરતા હોય છે, પ્ર વિશેષ કરી માણ એટલે માપ લઈ લે. જ્ઞાનને શું કહેવાય છે? પ્રમાણ કહેવાય છે ને, તો એ પ્ર વિશેષ કરી અને માણ એટલે માપ. પેલાના જમાના નહીં ખબર, માણું આવતું હતું, માણું માણ જુદી વાત, પણ એક માણું હતું આવું હોય, એમાં ખાસ તો ઓલું મીઠું ને એવું બધું હોય, એમાં માણું ભરીને ભરીને આવતું બધું સિલિન્ડર જેવું, એને માણું કે. ફરીથી વિશેષે કરીને માણ એટલે માપ, એટલે શું, વિશેષે કરીને માપ કરીને એક પદાર્થ, પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા માપ કરી લે. ખાલી છે એટલું નહીં, પણ છે એ કહેવા પડે છે, દ્રવ્યથી છે, એનું કોઈ ને કોઈ ક્ષેત્ર છે, એનો કાળ અનાદિ અનંત ટકવા પણ છે, અને એનો કોઈ ને કોઈ ભાવ છે. જગતની અંદર ખાલી દ્રવ્ય નહીં, દ્રવ્યના પણ ભેદ કરીને અનંત દ્રવ્ય સુધી પહોંચે. સંખ્યાએ જાતિ એ છ ના ભેદમાં પડે, ક્ષેત્ર ક્ષેત્રમાં ક્યાં સુધી પહોંચે, એક એક પદાર્થના ક્ષેત્ર, અને ક્ષેત્રને પણ માપવાનું નાનામાં નાનું માપ પ્રદેશ સુધી પહોંચે. કાળ પર્યાય એટલે એક એક સમય, સમયગણી અનાદિ અનંત પ્રવાહ રૂપે, પણ એનો પણ માપવા માટે સમય સુધી પહોંચે. અને ભાવ ગુણ છે, અનંત ગુણો પહોંચે છે, એની એક પર્યાય, એક પર્યાયના પણ અનંત અવિભાગ પ્રતિ છે. આ પ્રમાણ છે. આ કોનું તાકાત હોય? એ જ્ઞાનનું તાકાત છે. જગતમાં પ્રમેય પડેલું છે, પણ એને માપ કરનારું એ જ્ઞાન છે. તો પ્રમેય, અને છેલ્લે અગુરુ લઘુ. અગુરુ લઘુ આપણે કેટલી રીતે વપરાય છે શાસ્ત્રમાં? ત્રણ પ્રકારે વપરાય છે. એક અગુરુ લઘુ એટલે સામાન્ય ગુણ આપણે લઈએ, બીજો એક અગુરુ લઘુ એટલે સટગુણ હાનિ વૃદ્ધિ જે થાય છે, છ એક જ સમયમાં જે 47 શક્તિમાં લીધું છે, છ પ્રકારે હાનિ અને છ પ્રકારે આવું સંભવ છે. એક સમયમાં કાં તો હાનિ હોય અને કાં તો વૃદ્ધિ હોય, અને એમાંય પાછા કેટલા લીધા? છ પ્રકાર. છ પ્રકાર સંભવ છે? એક બાજુ અનંત ભાગ અને એક બાજુ અનંત ગુણ, આ રેન્જ આખો મિનિમમ કયો છે? અનંતમાં ભાગ. જેમ 5 છે એ 100નો 20મો ભાગ, પાતો અનંતમો ભાગ, અને એ સમયે કેવો છે? અનંત ગુણ, ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન. અનંત ભાગ અસંખ્ય ભાગ, સંખ્ય ભાગ, હવે ગુણમાં સંખ્ય ગુણ, અસંખ્ય ગુણ અને અનંત એક સમયમાં સંભવ છે. મેથ્સને પૂછો તો કોઈ ના હા નહીં કે ને. આવી બેહત્તા સ્વભાવની ભરેલી છે. અને ત્રીજું એક અઘરું લઘુ એટલે શું છે, સિદ્ધ ભગવાનનો પ્રતિજીવી ગુણ છે. ક્યાં કર્મના અભાવપૂર્વકનો છે, ગોત્ર કર્મના, કારણ કે ગોત્રમાં ઉચ્ચ નીચ હોય છે. તો અહીંયા અઘરું લઘુ એટલે આપણે જે લઈએ સામાન્ય ગુણમાં એ કે રીતે એની શું વ્યાખ્યા શું હોય છે, જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એનો અર્થ શું છે, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. પછી ત્રણ ભેદ પાડે જુદી વાત છે, દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ, કાયમ તો કાળ અપેક્ષા, હવે અહીંયા કેવું, ન વધે ન ઘટે, કાયમ રહેવું તો અસ્તિત્વમાં આવી ગયું. પણ અગુરુ લઘુ જે એમાં દ્રવ્યની દ્રવ્યતા ક્યારે પણ એમ ન વિચારવું, અનાદિ કાળથી હું પરિભ્રમણ, કોઈ જીવ નિત્ય નિગોદમાં છે અનાદિનો, એને શું થયું, કેટલું લઘુપણું થયું. અને કોઈ અનંત કાળ પેલા સિદ્ધ થયા એને શું થયું, અરે શું કામ તું વિચારે છે કોઈ ક્ષેત્ર કે કાળથી તારામાં ક્યારેય હાનિ વૃદ્ધિ થતી નથી, તો હાનિ નથી થઈ તો હીનતા શું કામ થાય છે. એક એક ગુણ આપણને સ્વભાવની પૂર્ણતા તરફ લઈ જાય છે, સામર્થ્ય પૂર્ણતા છે, ક્ષેત્ર પણ સામર્થવાન છે, ભલે અસંખ્ય પ્રદેશ અનંતની અપે એક જુદી વાત છે, અને મારા કાળથી પણ અનંતતામાં પડે, સામર્થ્ય પણ અનંતતામાં. તો હું અગુરુ લઘુ, હું મારામાં હોવાપણામાં સામર્થપણામાં ક્યાંય પણ હાનિ વૃદ્ધિ થતી નથી. પછી એના ત્રણ ભેદ દેખાડે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, અને એક દ્રવ્યના અનંત ગુણ વિખરાય નહીં. પણ આ એક મૂળ ચાર સામાન્ય ગુણ લીધા, અને એના પછી જીવ ઉપર લેતો તો સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ એટલે કે એ ન જણાય એવા અર્થમાં નથી, એ રૂપી પાંચ ઇન્દ્રિયથી જેમ પૂદગલ રૂપી જણાય છે એવો એ નથી, અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવું છે. માટે સૂક્ષ્મત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. ગુરુદેશી આમાં કર્તૃત્વ ભોક્તૃત્વ એ ગુણ છે કે અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ગુણ છે, બધું હાસ્યાદવાદીને તો કઈ બીજું હોય કઈ, બધું હા જ કહેવાય. અરે એકવીસમી કઈ શક્તિ છે, અકર્તૃત્વ છે, અને એની સામે ડબલ કરો 42મી કયું છે, કર્તૃ શક્તિ. આત્મા વિભાવનો અકર્તા હોવા છતાં પણ પોતાના સ્વભાવમય દશાનો કર્તા છે, અને કર્તા છે તો વેદન મળશે એને. તો એ કર્તૃત્વ ભોક્તૃત્વ ધર્મ પણ છે 47મીમાં, અકર્તૃત્વ નહીં, ભોક્તૃત્વ નહીં, પછી અકર્તૃત્વ નહીં, અભોક્તૃત્વ. એવી રીતે અકર્તૃત્વ શક્તિ પણ છે, અભોક્તૃત્વ શક્તિ છે, અને સપ્રદેશત્વ આ દરેકને લાગુ પડતો છે. અહીંયા જીવ બાકી કોઈ પણ પદાર્થ હોય અને એને ક્ષેત્ર એને ન હોય, એની કોઈ અવગાહના ન હોય એવું બની શકે નહીં. અને છેલ્લે શું છે, અમૂર્તત્વ. અમૂર્ત એટલે કે રૂપીપણું, અરૂપીપણું, રૂપીપણાથી રહી, મૂર્ત જે પૂદગલ દ્રવ્ય સ્પર્શ વાળું એનાથી રહી હું અમૂર્ત છું, એ રૂપી છે. તો હું આ રીતે એવા ગુણ, એવા અનંત ગણના રૂપ દ્રવ્યનું સામ, આવા અનંત ગુણ તમે કહી શકો, એ ભાષા ભલે નથી પણ અનંત છે એવું દ્રવ્યનું સામર્થ છે, એનાથી હું કહું છું સુનિર્ભય, સર્વકાળ ભરિત અવસ્થા છે. ભરિત અવસ્થા એટલે એનાથી ભરેલો ભંડાર છે, ભરિત ભરેલું, અનંત સ્વભાવ સામર્થથી, ગુણ પર્યાયના ભાવોથી હું ભરેલું આવું છે, અને આવો તત્વ છું. તો એ પોતે એ શુદ્ધતા રૂપે પણમે છે, તો ત્યારે એ ઉપાય રૂપે છે, અને પૂર્ણતા રૂપે પણમે છે ત્યારે એ ઉપાય છે. એ રીતે એનો વિસ્તાર પછી આગળ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.